માતા, આજે સૂક્ષ્મ શરીર હોય છે અને એમાં આજે ભૂત ને લોકો કે છે કે એ લોકો કેટલીક વાર આપણું આપણા જેવું શરીર પણ ધારણ કરી શકે અને એમને જે કામ કરવું હોય તો
શરીર ધારણ
કરે. તે મોટા એ એમની સૂક્ષ્મ શરીર હોય તો છે તો જળને પૃથ્વીમાંથી ડ્રો કરીને એવું શરીર ધારણ કરી શકે?
ના, એવું નથી. એવું છે કે જયારે ભૂત પ્રતિ આદિ યોનિ છે ને એમાં રજસ પ્રધાન છે, રજસ ગુણ પ્રધાન છે અને એ જયારે એનામાં છે તે એ શરીરની સૂક્ષ્મ શરીરની પ્રક્રિયા ગમે તે ઠેકાણે પ્રવર્તમાન થઈ શકે છે. એટલે એ શરીર ધારણ કરે છે, તે શરીર દેખાય છે ખરું, પણ ખરી રીતે એ આપણા જેવું શરીર હોતું નથી. એ શરીર દેખાવામાં હોય છે પૂરેપૂરું આપણા જેવું, પણ એમાં જળ તત્વ ને પૃથ્વી તત્વ છે નહીં. દેખાવમાં છે ખરા, દેખાવમાં માત્ર જેમ મેં ફોટોગ્રાફ પાડ્યો હોય માણસ નો તેવી રીતે એક ફોટોગ્રાફ જેવું છે. એનું કારણ એ તો ગમે તે પશુ પંખી ગમે તેનો આકાર લઈ શકે છે. પ્રેત એટલી બધી એનામાં શક્તિ છે, કારણ કે સૂક્ષ્મ શરીર થાય છે ત્યારે એનું સંકલ્પ બળ બહુ જોશ વાળું બહુ તેજીલું છે. અને એ સંકલ્પ બળ શેના આધારે છે? કે પોતાની જે ભોગ્ય ઈચ્છા છે, તૃષ્ણા છે, લોલુપતા છે અને જેને એ ભોગવવા માટે જે કોઈ મીડિયમ એને એ જાતે નહીં ભોગવી શકે. ભૂત પ્રેતાદી જાતે ભૂત ભોગવી નહીં શકે, જળ અને પૃથ્વી તત્વ છે એની એમાં. એટલે પોતે એના જેવું જ એ ભોગવવાને માટે જે પ્રકારનું મીડિયમ જોઈએ તે પ્રકારના મીડિયમમાં એ પ્રવેશે છે. તે પ્રકારના મીડિયમમાં એ મીડિયમનો આધાર લઈ અને ભોગવે છે. જાતે કશું એ આકાર લઈ શકે ખરો, પણ એ આકાર માત્ર નામનો દેખાવનો જ ખાલી હોય છે. આકાર હોય ખરો, એમાં જળ અને પૃથ્વી તત્વ આપણા જેવા હોતા નથી. જેટલા
ધક્કા મારીને એવું થાય, ધક્કો મારે
ધક્કો દેખાય ખરેખર લાગે,
ધક્કો લાગે જળ પૃથ્વી તત્વ વગેરે ધક્કો.
હા, એમને માણસ એમને મેં ધક્કો મારી શકે ને તો
આપણને
ફોર્સ જેમ કઈ કશાનો એમ ધક્કો લાગતો હોય ને એ પ્રકારનો લાગે. કેટલી બધી વાર હું પડી ગયો
છું વાત
કરે
તો બધું જાણ વધારે પડતો હોય છે.
બધા
કે છે ના ભૂસ્કા મારે એ વાત તો સાચી છે. ભૂસ્કા મારે છે એ વાત તો ખરી છે, એ મારો અનુભવ થયો સારા માકામ ના. કેટલું તો કાલ્પનિક પછી થઈ જાય છે. છાતી ઉપર
છાતી
ઉપર ચડી ના
બેસે,
પણ આપણને કલ્પના થાય
એટલે આપણે
એટલે એને એવી ગભરામણ થઈ જાય ને એવું એને એવું લાગે. દાખલા તરીકે આજે મને અત્યારે ઘણો ચૂંટારો થાય છે અને ગભરામણ ઘણી થાય છે. હવે સામાન્ય માણસ કહો હોય તો બીને કાવા નિર્જન જંગલમાં તમે પડ્યા રહો છો, ભાઈ ભૂત પ્રેત આવીને ચડી બે તમારો એમ એમ પણ કોઈ વિચારે કેવી રીતે બાકી કે
કેવી
રીતે કશું કરે નહીં.
દૂધ તો ઘણા વખત લોહી જ નીકળે. લોહી દૂધ દૂધમાં લોહી
ના ના
દોહે
તો બધું અમસ્તું બધું બહુ પછી પેલી કલ્પનાની વાતો બધી થઈ જાય છે. ભેદ યોની છે વાત સાચી જાણે.
એક જણ બહુ માદો પડે કે પછી એને કહે છે કે માદો પેડા અહીંયા અમુક જગ્યાએ મૂકી જાય પછી જતો
રહીશ. પગલા મૂકી જાય ખાવાનું એ જગ્યા થી મૂકી આવે
આવે
એમ કે છે કરા બધા
પછી જતો રહે ખરી વાત.
ના એ વાત બંધ, કારણ કે એને ખાઈ શકે જ નહીં જાતે. પ્રાર્થના રહી ગયો હતો હોય એ કોક ને મીડિયમ બનાવી પાત્ર બનાવી અને પછી એ અનુભવી શકે. જાતે તો એમાં શક્યતા જ નથી. ભોગવવાની
મૂકી જાય, પછી કોકનામ પ્રવેશન કરી જાય.
એમ બને
કોકનામ પ્રવેશન પછી એ થાય, માણસ એટલે એને સંતોષ હોય.
માણસ સિવાય કૂતરામાં બેસી જાય,
કોઈ
માં બેસી શકે, તમે તેમાં જઈ શકે, એટલી બધી શક્તિ છે.
બીજું આપણે આજે અમુક મંત્રો કરીએ કે કઈ સંકલ્પ કરીએ અને બારે ડારી રટણ કરીએ તો એ સાયકિકમાં એક જાતમાં એ જાતના આંદોલનોનું વર્તુળ બંધાઈ જાય.
જરૂર, એ વાત તમારી બહુ રેશનલ થિંકિંગ છે. અને કારણ કે એકના એક એકના એક પ્રકારના ઉચ્ચારથી એના જે આંદોલનો છે એ આંદોલનોની અસર પડે છે, એ વાત તો ચોક્કસ છે. એટલે એવું સાયકિક બંધારણ થાય એનું, જેથી કરીને પેલું જે કામ હોય તેમાં સફળતા મળી શકે. પણ એની સાથે સાથે એ જે બંધારણ થાય એ બંધારણ આપણને એવી રીતે પ્રેરે છે પ્રત્યક્ષ સ્થિતિ કર્મમાં, અને કર્મને સફળ થવાને માટેના જે જે જેટલા જેટલા કોઓર્ડિનેશનમાં જે જે સાધનો છે બધા એ બધાએ આપણી પાસેથી એ બંધારણ એ જાતનું પ્રગતિલું બંધારણ આપણને પાસે કરાવતું હોય છે. તે મુખ્ય આપણા ધ્યાનમાં કે લક્ષમાં બહુ આવતું નથી. અને પેલી વાત બહુ ધ્યાનમાં આવે છે લોકોને. ખરી વાત તો આ છે કે મુખ્ય આધાર તો આના પર જ છે કે જેટલા જેટલા દળોથી પેલું સાકાર થવાનું હોય છે એ બધા દળો તે આપણા આપણી દ્વારા અથવા આપણે પોતે તે દળો દ્વારા તે કર્મ ને કરતા હોઈએ છીએ. તે મુખ્ય ખરું છે. અને પેલી વાત પેલી છે ખરું, પેલું નથી, એના પર ઇમ્પોર્ટન્સ નથી આપણને એમ બાર કેવું. પણ આ પણ જોડી એટલું જ સાચું છે, નહીં તો કદાચ માણસો ખાલી કલ્પનામાં એમ જ રહ્યા કરે. પણ પ્રત્યક્ષપણે એવી બંધારણ થતા, એવું સાયકિક બંધારણ થતા, એવા જે ગુણ અને શક્તિની એ કર્મને સફળ થવાને માટે જરૂરના છે એ બધા જ આપણામાં ત્યારે એ બધા ગુણ શક્તિ દ્વારા આપણે કર્મ આપણે કરતા હોતા હોઈએ છીએ, એટલે પછી સફળ એમાં સફળ આપણને મળે છે.
આજે જીતની અંદર જે પેલા ફેરવ બધા થઈ ગયા,
હા,
કેટલાક એવી જાતના કર્સીસ હજારો વર્ષ પહેલા કહી ગયેલા હોય, એ કર્સીસની એટલે એ જાતનું એક સાયકિક બંધારણ થઈ ગયેલું.
નેશનનું, આખી નેશનનું, ઇજિપ્તમાં આખી નેશન આખી પ્રજાનું એ જાતનું માનસિક ધોરણ થઈ ગયેલું. અને એ બધું થઈ જવાનું કારણમાં પણ એટલું બધું પ્રત્યક્ષ એમણે આ પિરામિડો ને બધું જોયેલું, અને પહેલા જેને શોધ્યું ને જેના હાથમાં આવ્યો ને પિરામિડ ખુલ્લી કરેલી, એ માણસ બહુ ખરાબ રીતે મરી ગયો ને એવું કહેવાય છે. ત્યારે એ પણ એમના પેલા નોશન્સ જે બંધાઈ ગયેલા હોય તેમાં પાછો ઉમેરો કરે, એટલે આખા પ્રજાનું માનસ એ પ્રકારનું થઈ જાય. જેમ આપણા દેશમાં ભલે ધર્મને લોકો પાળતા ના હોય, ધર્મ વિશે પૂરું જાણતા ન હોય, પણ ભગવાન વિશેની એક જે એક કલ્પના છે અને ભગવાન વિશેની જે એક સમજણ છે એ સારા સમાજમાં જે પ્રવર્તેલી છે જેટલા પ્રમાણમાં કદાચ બીજા દેશના સમાજમાં નહીં હોય. કદાચ કહું છું, પણ કારણ એનું કારણ એ જ કે મૂળથી ઋગ્વેદના કાળથી આપણા લોકો આ જાતની એક માન્યતાની ધારણામાં જીવતા રહેલા છે. અને આપણા દેશમાં એવા ભક્ત જ્ઞાની ધ્યાની યોગી પુરુષો થયા છે, આજે પણ થયેલા છે. અને જો આ બીજા સમાજમાં નહીં હોય એમ નહીં, બીજા સમાજમાં ખરા હશે જ, પણ આપણા દેશમાં સવિશેષપણે એના પર વિશેષ ધ્યાન અપાય છે. એવી રીતે એ માણસ એવી રીતે પ્રજાનું ઘડી જાય એ પ્રકારે. બાકી શરીર મરી ગયા પછી એ કશું કઈ સાપ બાપ આપી શકે છે કે એવું કઈ છે જ નહીં.
ના, મરી ગયા પછી તો નહીં મોટા, પણ એ જીવતો હોય ત્યારે અમુક જાતના આંદોલનો ઉપજાવતો ગયો હોય.
એવું જબરદસ્ત માણસ હોય, એનું માણસ સ્ટ્રોંગ જો હોય ને તો એ આંદોલનો ઉપજાવી શકે સામા માણસ ઉપર પણ.
અને એના મરી ગયા પછી પણ આંદોલનો ચાલુ છે.
આંદોલનો કે મરતા હોતા
નથી,
એ તો અંદર શરીરમાંથી પ્રાણ નીકળી ગયો એટલે શરીર મરી ગયું હોય. આંદોલનો તો જે એને મૂકેલા છે તે વાતાવરણમાં છે, અને જેટલા પ્રમાણના ફોર્સમાં મક્કમતાના નિશ્ચયતામાં દ્રઢતામાં વગેરે એની પાછળનું એનું જે માનસિક પરિબળ નક્કરપણા વાળું જેટલું હોય છે તેટલા પ્રમાણમાં એ આંદોલનો કેટલા વખત સુધી રહ્યા કરતા હોય છે. પછી હોય છે ખરા, પણ નિષ્પ્રાણ જેવા થઈ જાય, એનો વીગ એનો એ ઓછો થઈ જાય. પછી એના એટલા એટલા જુસ્સા વાળા આંદોલનો રહે નહીં. એમ શરીર કરતા આવા આંદોલનો ઘણો લાંબા કાળ સુધી વાતાવરણમાં જીવતા હોય છે. શરીરનું તો 70-80 વર્ષ 100 વર્ષ ઘણો વધારે વધારે, પણ એ આંદોલનો છે તે વધારે વખત રહે છે વાતાવરણમાં.
જયારે આપણે ડિપ્રેસ થઈ જઈએ ત્યારે એ જાતના આંદોલનો આપણા ઉપર વધારે ધસારો કરે,
વધારે ધસારો એકદમ કરે, અને વધારે વધારે ડિપ્રેશનમાં પણ આવી જાય. પણ ડિપ્રેશનમાં એ તે જ વખતે આપણે પ્રાર્થના કરીએ, ભજન ગાઈએ, કંઈક એવું સત્સંગ કરીએ કે એના કરતા ઊંધો પ્રકારના ની ભાવનામાં જવાનો, જ્ઞાનપૂર્વકનો ભક્તિપૂર્વકનો આપણે પ્રયત્ન જો કરીએ તો એ ડિપ્રેશનને હટાવી શકે છે. હા, જ્યારે જ્યારે ડિપ્રેશન કે નિરાશાની પળો આવે, મૂંઝવણની પળો આવે, મુશ્કેલીની પળો આવે, તે વખતે આવો આશ્રય આપણે લેવો જોઈએ. કે તેમાં તેમાં પછી આપણે મન ચિત્તપ્રાણ અહમ બધા પરોવાયેલા ના રહે.
એ તો પૂર્ણ શાંતિ માટે અથવા તો બિલકુલ આપણું મન શાંત થાય એટલા માટે જ કરવાની ને,
એટલા માટે જ કરવાની. એની એકાગ્રતા થયા સિવાય કોઈ જે વિષયના હાથમાં આપણે પ્રવેશી ના શકાય. જે વિષયને આપણે અનુભવો છે,
અનુભવો છે
એ શાંતિ સ્વસ્થતા જરૂર ના કરા. અને એને એને માત્ર એટલા માટે એકાગ્રતા એની જરૂર છે એમ નહીં, પણ જે વિષયને આપણે અનુભવો છે એ વિષયના હાથમાં પ્રવેશવા માટે પણ એકાગ્રતાની જરૂર. એકાગ્ર સંપૂર્ણપણે એનામાં થયા સિવાય એનું હાર્દ આપણને મળી શકે નહીં, એટલા માટે પણ જરૂર. અને સ્વસ્થતા શાંતિ પેલા વિષયમાં પ્રવેશવા માટે આપણામાં હોવા જોઈએ સંપૂર્ણપણે, એ પણ એટલું જ જરૂર ના. એટલે એના માટે પણ એકાગ્રતા જરૂર નહીં કરી. પણ મૂળ ખાસ તો એની એનો હેતુ તો પેલો જે વિષય આપણે અનુભવો છો તેના હૃદયમાં પ્રવેશી શકીએ, એના હૃદયને અનુભવી શકીએ, એના માટે વિશેષ કરીને ખાસ કરીને એકાગ્રતાની ખાસ જરૂર કરી. મૂળ મુદ્દો એકાગ્રતાનો પેલાને માટે છે
કે
જે વિષયને આપણે અનુભવો છો એના હાર્દને માં પ્રવેશીને તેને આત્મસાત કરી શકીએ, તેને આપણે અનુભવી શકીએ, તેનો ઉપયોગ ઉપભોગ ને ઉપયોગ બંને કરી શકીએ, તેને માટે એકાગ્રતા મોટો હેતુ તો એ છે એકાગ્રતા. પણ એકાગ્રતાને લીધે સ્વસ્થતા શાંતિ આ બધા પ્રસન્નતા આ બધા ગુણો આપમેળે આગળ આવે છે. તે એકાગ્રતાને લીધે થાય છે એ વાત સાચી, પણ મૂળ હેતુ તો આ છે.
મોટા ભગવાન ને જયારે અનુભવ હોય ત્યારે તો બિલકુલ બધું શાંત કરી દેવું પડે,
બધું શાંત કર્યું બધામાંથી વિરમવું જોઈએ.
એટલે
પ્રકૃતિના સકળ કોઈ વિષયના ક્ષેત્રમાંથી, સંસારના ક્ષેત્રમાંથી, માયા મમતા આ તે બધામાંથી વિરમવું જોઈએ. એમાં હોવા છતાં જયારે એમાં એ વિષય આપણને તે રીતે ના સ્પર્શે, ખરો સંસારમાં હોય બધું હોવા છતાં એ રીતે જેવી રીતે સંસારી જીવને એ વિષય જેવી રીતે સ્પર્શે તેવી રીતે પેલા ને સ્પર્શે નહીં. બાકી એને માં હોય, ભાઈ હોય, ભાંડુ હોય, પત્ની હોય, બધું હોય, પણ પેલા સંસારી જીવને જે રીતે આ બધું સ્પર્શે એવી રીતે પેલા ને પેલા અનુભવી ને એ રીતે નહીં સ્પર્શે.
બધા અનુભવી થાય પછી છે તો આ બાહ્ય મન નો ઉપયોગ ના કરે,
કરે
કરે
કરે બાહ્ય મન નો ઉપયોગ ના કરે એવું કઈ નહીં. બાહ્ય મન એના જે મન બુદ્ધિ ચિત્ત પ્રાણ જે અહમ છે તે પ્રકૃતિમાં હોય તેવી રીતે જેમ વર્તે તેવી રીતે તે વર્તો હોય, પણ એમાં પેલામાં એક સંસારી રીતે જે માણસ વર્તે અને આ વર્તે પેલા સંસારી માણસ માત્ર એક એ અજાણપણે એનું એ કરવાપણાનું કઈ કશું ભાન એને હોતું નથી, એના હેતુ ની ખબર નથી. આ બધું જ્ઞાનપૂર્વક હેતુપૂર્વક પ્રભુ પ્રત્યે બધું જે તે કરે છે, ત્યારે પેલાને એવું કઈ કશું હોતું નથી. વર્તે માત્ર આમાં સંસારી રીતે જ વર્તતો લાગે, સંસારી રીતે જ વર્તતો લાગે, અને એના મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અને આમ પણ જેમ પ્રકૃતિમાં રહેલો સંસારી માણસ જેમ વર્તે જેવી રીતે વર્તતા લાગે તેવી જ રીતે પેલાના વર્તતા લાગે પરંતુ એની પાછળ એની સભાનતા છે, એનો હેતુ ના હેતુનું જ્ઞાન છે, શેને માટે આ કરું છું તે પણ એને જ્ઞાન છે. સામાન્ય માણસ ને સામાન્ય માણસ ધસેડાતો હોય છે, જયારે આ માણસ ધસેડાતો નથી,
ધસડાતો
નથી. હેતુપૂર્વક હેતુપૂર્વક સમજણપૂર્વક કયા કારણ થી આ કરવા પડે છે એ કારણો જાણે છે અને એનું મૂળ સમજે છે અને અને કેવી રીતે યોગ્ય રીતે કરવા એ પણ એ સમજે છે. એટલે આવી ચારેય બાજુની સમજણ પેલા અનુભવી ને હોય છે કે પેલા સંસાર ને હોતી નથી. સંસાર તો માત્ર જેમ નદી નો પ્રવાહમાં પાણી વયા જાય છે એવી રીતે ધસડાતો હોય છે, પેલો ધસડાતો હોતો નથી.
મોટા બાહ્ય મન ની અંદર જેમ આપણે રીઝનિંગ કરીએ છીએ, તર્ક વિતર્ક કરીએ છીએ, એવું બધું ના કરે ને?
નહીં, એના અંદર માણસ માં થિંકિંગ કે વિચાર કરવાની પ્રક્રિયા કે એવું કઈ ના હોય,
એવું કઈ ના હોય,
એવું બિલકુલ નહીં. જે સંસારી ને હોય છે બધું કેવું પેલા ને ના હોય, બિલકુલ ના હોય.
જરૂર જ ના પડે
એને, જરૂર જ ના પડે.
નાના પ્રદેશ માં
એને બિલકુલ એને જરૂર નહીં,
કારણ પેલું તો તમે એઝ્યુમ કરો
બસ,
અને પેલું તો એને ખ્યાલ જ હોય,
ખ્યાલ જ હોય, એટલે પછી એને હોય નહીં,
એ ના હોય.
બરોબર સાહેબ, એકદમ તમે લઈ લો છો કન્સેપ્શન માં બરાબર, ખરેખર. કારણ કે એને એને તો એ કરવાની જરૂર જ નહીં ને, પેલા તો બધું સમજી કરે, બધું વિચારવાનું કરવું જ પડે, તે સિવાય તો કરી જ ના શકે. જો વિચાર ના કરે તો તે વિષયમાં તે વિષયમાં પ્રવેશી ના શકે, તે વિષયનું કર્મ પણ બરાબર કરી શકે નહીં. ઉર્જુલ્ય રીતે કરે તો પણ ના થાય, ઉર્જુલ્ય રીતે કરે તો પણ એને તે વિચારવાનું તો થિંકિંગ તો હોય છે ને હોય છે ને હોય છે જ. જયારે પેલા ને એવું કઈ જ નહીં, કશું જ નથી.